એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ કાકા સાહેબ કાલેલકર દ્વારા લિખિત ગોમટેશ્વરના દર્શન. ઓડિયો પઠન પાર્થ મારુ. અમે જ્યારે બાહુબલીને દર્શને ગયા ત્યારે શાસ્ત્રની મર્યાદા ધ્યાનમાં રાખી મૂર્તિનું આપાદમસ્તક ફરી ફરી દર્શન કર્યું. ત્યાં મૂર્તિના ચરણની બે બાજુએ બે લેખ કોતરેલા છે. એક બાજુ જૂની નાગરી લિપિમાં, બીજી બાજુ જૂની કાનડી લિપિમાં, પણ બંને ઠેકાણે એક જ મરાઠી વાક્ય, ચામુંડરાએ કરવી અલે, ચામુંડરાએ બનાવરાવ્યું. મરાઠી ભાષાના ઇતિહાસકારો કહે છે કે મરાઠી ભાષામાં લખાયેલી પોથીઓમાં અને શિલાલેખોમાં આ વાક્ય જૂનામાં જૂનું છે. આજની માહિતી પ્રમાણે મરાઠી ભાષા ફૂટી નીકળી તે આ જ વાક્ય સાથે. ચામુંડરાયના પિતા કોઈ દેવી ઉપાસક હશે એટલે એણે પોતાના દીકરાનું નામ ચામુંડા માતા ઉપરથી પાડ્યું હોવું જોઈએ. કોઈ શક્તિનો દીકરો અહિંસા માર્ગી જૈન ધર્મનો ઉપાસક થયો એ પણ એ સમયનો ઇતિહાસ વ્યક્ત કરે છે. મરાઠી ભાષાના પ્રારંભમાં લખવા માટે બે લિપિઓ એકસાથે ચાલતી હશે. મરાઠી ભાષા અને કન્નડ ભાષા જ્યારે સગી બહેનો જેવી એકત્ર રહેતી હશે ત્યારે જ એ શિલાલેખો આમ કોતરાયા હશે. ચામુંડરાય રાજપૂત હતો. એની ભાષા મરાઠી હોવા છતાં પ્રજાની બંને લિપિનો એ પુરસ્કાર કરવા માગતો હતો. મારી મીઠી ભોળી મરાઠી ભાષાનું આ દ્વિવિધ દર્શન કરીને હું ગડગડો થયો. મરાઠી ભાષાનો ઉદ્ગમ અહીં છે એ ખ્યાલથી જ મરાઠી ગીરાની આ ગંગોત્રીમાં નાહીને હું પાવન થયો. પછી મારું ધ્યાન ગયું રાફડાઓમાંથી નીકળતા મોટા મોટા નાગો તરફ. ગજવેલની તલવારને પારસમણીનો સ્પર્શ થાય તોય એ સોનાની થયેલી તલવાર આકારે તલવાર જ હોય છે. એ કોઈની હત્યા ન કરે. સોનાની તલવારથી પ્રહાર કરવા જાઓ તો સામા માણસને ઘા કરવાને બદલે એ પોતે જ ખંડિત થઈ જાય અને તે રીતે પોતાનું સોનાપણું જાહેર કરે. તેમજ કારુણ્ય મૂર્તિ અહિંસા ધર્મી બાહુબલીના ચરણ આગળ સ્થાન મળવાથી આ મહાવ્યાલ પણ સાવ અહિંસક થયા છે અને પોતાની ફણા ફેલાવી જેણે દુનિયાને અભયવચન જ આપે છે. નજર કંઈક આગળ ચડી ત્યાં બંને બાજુથી બે માધવી લતાઓ મહાપરાક્રમી બાહુબલીને આધારે પોતાનો ઉન્નતિક્રમ સાધતી દેખાય. ધીરોદાત નાયકને કોમળ લતા સમી નાયિકા વળગે તેમ આ માધવી લતા આ સાધનાવીરને વળગેલી છે. એ લતાએ કહ્યું, આ તપોવીરની હું શી સેવા કરું? મારું કામ કેવળ એની તપસ્યાની કઠોરતા ઢાંકીને એમાંથી દુનિયા માટે પ્રગટ થતી કોમળતા અને પ્રસન્નતા વ્યક્ત કરવાનું છે. બાહુબલીને હું વીંટડાઈ વળી છું એ ખરું, પણ હું કાંઈ એનું બંધન નથી. બંધનમુક્ત થયેલા એ મુક્તાત્માનું હૃદય કેટલું કોમળ છે એનો અંગુલી નિર્દેશ કરવા ખાતર હું એના પગથી માંડીને એના હૃદય સુધી ચડી છું. દુન્યવી શિષ્ટાચારમાં રચ્યા પચ્યા આપણે આ મૂર્તિ તરફ જોતા વેત મનમાં વિચાર આણીએ છીએ કે આ મૂર્તિ નગ્ન છે. આપણે મનમાં તેમજ સમાજમાં જાત જાતની મેલી વસ્તુઓ સંઘરીએ છીએ, પણ આપણને એની નથી હોતી સુગ અને નથી હોતી શરમ. પણ નગ્નતા જોઈને માત્ર ગભરાઈએ છીએ અને માનીએ છીએ કે નગ્નતામાં અશ્લીલતા છે, એમાં સદાચારનો દ્રોહ છે, એમાંનું બધું શરમાવા જેવું છે. પોતાની નગ્નતા ઉઘાડી પડતી ટાળવા માટે લોકોએ આત્મહત્યા પણ કરી છે. પણ શું નગ્નતા ખરેખર અભદ્ર છે? ખરેખર વિશ્રી છે? એમ હોત તો કુદરતને જ એની લજ્જા થાત. ફૂલો નગ્ન રહે છે, પશુ પક્ષીઓ નગ્ન જ રહે છે, કુદરત સાથે એકતા જેમણે ખોઈ નથી એવા બાળકો પણ નાગા જ ફરે છે. એમને એની શરમ જણાતી નથી અને એમની નિર્વ્યાજતાને કારણે આપણે પણ એમાં શરમ જેવું કશું લાગતું નથી. શરમની વાત જ જવા દઈએ, એમાં કશું અશ્લીલ, બીભત્સ, જુગુપ્સિત, વિશ્રી, અડખામણું આપણને લાગ્યું છે એવો કોઈ પણ માણસનો અનુભવ નથી. તેનું કારણ શું? કારણ એટલું જ કે નગ્નતા પ્રાકૃતિક સ્થિતિ હોય સ્વભાવ સુંદર છે. માણસે વિકૃત ધ્યાન કરીને પોતાના મનના વિકારો એટલા બધા વધાર્યા છે અને એમને અવળે રસ્તે દોર્યા છે કે સ્વાભાવિક સુંદર નગ્નતા એનાથી સહન નથી થતી. વાંક નગ્નતાનો નથી, પણ આપણા કૃત્રિમ જીવનનો છે. માંદા માણસ આગળ પરિપક્વ ફળો, પૌષ્ટિક મેવો અને સાત્વિક આહાર પણ છૂટથી રખાતા નથી એ વાંક એ ખાદ્ય પદાર્થોનો નથી, પણ માણસના મંદવાળનો છે. નગ્નતા આપણે ઢાંકીએ છીએ તે નગ્નતાને વાંકે નહીં, પણ માણસના માનસિક રોગને કારણે. નગ્નતા ઢાંકવામાં નગ્નતાની શરમ નથી, પણ એના મૂળમાં વિકારી માણસ પ્રત્યે દયાભાવ છે, રક્ષણ વૃત્તિ છે. અને તેમ કરવામાં જ્યાં આવી આર્યવૃત્તિ નથી હોતી ત્યાં નર્યો દંભ હોય છે. પણ જેમ મુગ્ધ બાળક આગળ નરાધમ પણ સૌમ્ય અને નિર્મળ બને છે, તેમ પુણ્ય પુરુષો આગળ વિતરાગ વિભૂતિઓ આગળ પણ એ ક્ષમાવંતી થઈ જાય છે. જ્યાં ભવ્યતા છે, દિવ્યતા છે, ત્યાં પણ માણસ દબાઈને વિશુદ્ધ થાય છે. મૂર્તિકારો ધારત તો માધવીલતાની એક શાખા સાથળ ઉપર થઈને કેળ સુધી લઈ જાત, અને એ રીતે નગ્નતા ઢાંકવી અશક્ય ન હતી. પણ પછી તો એમને પોતાની આખી ફિલસૂફીનો ઇનકાર કર્યા જેવું થાત. બાળકો તમારી આગળ આવીને નાગા ઊભા રહે છે ત્યારે કાત્યાયની વ્રત કરતી મૂર્તિઓને પેઠે તેઓ પોતાના હાથ વતી પોતાની નગ્નતા ઢાંકતા નથી. બાળકોની નિર્લજ્જતા એમની નગ્નતાને પવિત્ર કરે છે. બીજું ઢાંકણું એમનું શા કામનું? જ્યારે કાળકર પાસે ગોમટેશ્વરની મૂર્તિ જોવા હું ગયો હતો ત્યારે અમે સ્ત્રી, પુરુષ, બાળક અને વૃદ્ધ અનેક જણા હતા. અમને કોઈને એ મૂર્તિનું દર્શન કરતા અસ્વસ્થ જેવું ન લાગ્યું. અજુગતું લાગવાનો સવાલ જ ન હતો. મેં અનેક નગ્ન મૂર્તિઓ જોઈ છે અને મન વિકારી થવાને બદલે ઉલટું એ દર્શનને કારણે જ તે નિર્વિકારી થયાનો અનુભવ કર્યો છે. અને મેં એવી પણ મૂર્તિઓ અને છબીઓ જોઈ છે કે જે વસ્ત્રાભૂષણથી ઢંકાયેલી હોવા છતાં કેવળ વિકાર પ્રેરક અને ઉન્માદક જેવી લાગે છે. કેવળ એક ઉપચારથી લંગોટી પહેરનાર નાગા સાધુઓ આપણને વૈરાગ્યનું વાતાવરણ પૂરું પાડે છે, જ્યારે માથાથી પગ સુધી ઢંકાયેલી વ્યક્તિઓ આંખના એક પલકારાથી અથવા નખરાના જરાક સરખા ઇશારાથી માણસને અસ્વસ્થ કરી મૂકે છે અને નીચે પાડે છે. આપણી નગ્નતા પ્રત્યેની નજર અને આપણું વિકારો પ્રત્યેનું વલણ બંને બદલાવા જોઈએ. સાચી વાત એ છે કે આપણે વિકારને પણ પોષવા માગીએ છીએ અને વિવેકને પણ સાચવવા માગીએ છીએ. બાહુબલી બાહુબલી છે, છતાં તેનું શરીર મલ્લ જેવું કસાયેલું બતાવ્યું નથી. એ હોંશ તો યવન મૂર્તિકારોની હતી. આપણા મૂર્તિકારો જળ દ્વારા ચૈતન્ય પ્રગટ કરવા માગતા હતા. માણસની પાશ્વી શક્તિ વ્યક્ત કરવાને બદલે પાશ્વી વૃત્તિ ઉપર વિજય મેળવનાર વૈરાગ્ય અને પ્રશમની પ્રસન્નતા વ્યક્ત કરવા એ મથતા હતા. બાહુબલીની કેળમાં દ્રઢતા છે, એની છાતી વિશાળ છે, એના ખભા પહોળા છે. આખી દુનિયાનો ભાર વહન કરવો એમને માટે રમતવાત છે. એ કંબુ ગ્રીવ હોત, ગૂઢ જતરું હોય તો આખી મૂર્તિ વધારે શોભત એ ખરું, પણ આ ટૂંકું અને જાડુગળું અનાયાસે કોલરની શોભા આપે છે અને એ ગળા ઉપરના વિરાજમાન માથાનું કૌમાર્ય વધારે સારી રીતે વ્યક્ત કરે છે. આખું શરીર ભરાવદાર, યૌવનપૂર્ણ, કોમળ અને કાંતિમાન છે. આવડી મોટી મૂર્તિમાં પ્રમાણ સાચવવાનું ભાગ્ય જ બને છે. એક જ પથરામાંથી કોતરેલી આટલી ભવ્ય મૂર્તિ દુનિયામાં બીજી કોઈ નથી. મિસર દેશમાં મોટી મોટી મૂર્તિઓ છે, પણ તે એવી તે અક્કડ થઈને બેઠી છે કે રાજત્વના બધા લક્ષણો અને ચિહ્નો એમના ઉપર હોવા છતાં પકડી આણીને બેસાડી હોય અને ન છૂટકે બેસવા તૈયાર થઈ હોય એવી તે દેખાય છે. અહીં એવું નથી. આવડી મોટી મૂર્તિ એટલી તો સુંવાળી છે કે ભક્તિ સાથે કંઈક વહાલની એ અધિકારી બની છે. ઘણીવાર મૂર્તિકારો આખી મૂર્તિ મજાની બનાવી દે છે, પણ જેની મારફતે વ્યક્તિત્વ ઉઠાવદાર કરી શકાય છે તે ચહેરો બનાવવામાં જ હારી જાય છે. એટલે હું તો કોઈ મૂર્તિ જોતી વખતે એની મુખમુદ્રા તરફ નિરાશાની અપેક્ષાથી બીતો બીતો જ જોઉં છું. સારી મૂર્તિઓમાં પણ ક્યાંક તો બગાડ રહે જ છે અને દૂધ સાકરમાં મીઠાનો કાંકરો ભળી જ જાય છે. આ મૂર્તિનો સહેજ આગળ આવેલો અધરોષ્ઠ જોઈ મારા મનમાં બીક પેસી ગઈ કે અહીં આપણો ઉત્સાહભંગ થવાનો છે કે શું, એટલે વિશેષ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. આગળથી જોયું, બાજુએથી જોયું, ચિકિત્સાની નજરે જોયું અને ભક્તિની નજરે જોયું. કાંઈ પણ નિર્ણય ઉપર આવ્યા વગર છૂટકો જ ન હતો. જ્યાં સુધી મૂર્તિના સૌંદર્ય તરફ હું જોતો હતો ત્યાં સુધી હું કંઈ નિર્ણય કરી શક્યો નહીં. ચિત્તમાં અનિશ્ચિતતાની અસ્વસ્થતા જ ફેલાવા લાગી. પણ તરત જ હું ભાન ઉપર આવ્યો. મેં ઘેલા મનને કહ્યું, સૌંદર્યનો તો અહીં ઢગલો છે, પણ સૌંદર્ય શોધવાનું આ સ્થાન નથી. મુખમંડળ પર જ રૂપ લાવણ્ય હોય અને ભાવ ન હોય તો આ પૂજામૂર્તિ થઈ જ ન શકે, કશી પ્રેરણા આપી જ ન શકે. આ મૂર્તિ અહીં દુનિયાદારીની દીક્ષા આપવા માટે ઊભી થઈ નથી. પૂછે મૂર્તિને, એ પોતે જ તને બધું કહી દેશે. નજર બદલાઈ અને એ મૂર્તિના ભાવ તરફ ધ્યાન ગયું. પછી પૂછવું જ શું? એક ક્ષણમાં વૈરાગ્ય અને કારુણ્યના પ્રવાહ ઝરવા લાગ્યા. ના ના, વૈરાગ્ય અને કારુણ્યના ધોધ પડવા લાગ્યા અને ચિત્ત એ ધોધમાં નાહીને ક્ષણે ક્ષણે એ ભવ્યતાની ઊંચાઈ સુધી ચડવા લાગ્યું. એક આચાર્યએ આવી જ કોઈ ભવ્ય મૂર્તિનું વર્ણન કરતાં ગાયું છે કે યત કારુણ્ય કટાક્ષ કાંતિ લહેરી પ્રક્ષાલ પત્યાશયમ, જેવા કારુણ્યપૂર્ણ કૃપાદૃષ્ટિનો ચળકતો પ્રવાહ ભાવોને ધોઈ શુદ્ધ કરે છે. આ વર્ણનની યથાર્થતાનો અહીં અમને પૂરેપૂરો અનુભવ થઈ રહ્યો. મૂર્તિના મોઢા ઉપર સહેજ વિષાદ છે. માણસની દુર્બળતા, એની પામરતા, નિસાર જીવન પ્રત્યેની એની ઘેલછા વગેરે બધું દીર્ઘકાળ સુધી જોઈને માણસ જાતિ વિશેનું પારાવાર દુઃખ એ આંખોમાં અને એ હોઠોમાં સમાયેલું છે. આટલું હોવા છતાં નિરાશા અથવા ચીડ જરાય દેખાતી નથી. દુનિયા તો આવી જ હોય, આવી છે એટલા માટે તો એના ઉદ્ધારનો સવાલ ઊભો થાય છે. માણસની પાપ પ્રણોતા વધારે જોરાવર છે કે મહાપુરુષોની, બુદ્ધિસત્તોની, તીર્થંકરોની અને અવતારોની ક્ષમાવૃત્તિ અને કારુણ્યવૃત્તિ વધારે અસરકારક છે? એ સવાલનો જવાબ માણસને હંમેશા એક જ રીતે મળ્યો છે અને એ જ જવાબ આ મૂર્તિની મુખમુદ્રા પરથી આપણને મળે છે. નીચે ઉતરતા કાન જોકે શરીર રચનાનું પ્રમાણ સાચવતા નથી, પણ મૂર્તિની પ્રતિષ્ઠા વધારે છે. એટલું જ નહીં પણ આપણને સૌંદર્ય સિદ્ધિનું પ્રમાણ શીખવે છે. મને તો આ મૂર્તિની આંખો, એના હોઠ, એની હનુ, આંખ ઉપરની ભમર, એના હોઠ ઉપરનું કારુણ્ય બધું જ અસાધારણ સુંદર દેખાય છે. આકાશના તારાઓ જેમ લાખો વર્ષ સુધી ચળકતા છતાં તાજાના તાજા જ રહે છે, ઉષા જેમ વેદકાળથી આજ સુધી પોતાનું લાવણ્ય અને પોતાની તાજગી અખંડ સાચવતી આવી છે, તેવી જ રીતે આ મૂર્તિ પણ લગભગ 1000 વર્ષથી અહીં ઊભી રહ્યા છતાં એટલી ને એટલી જ તાજી, એટલી ને એટલી જ દ્યુતિમાન અને સુભગ છે. તડકો, હવા અને પાણીની અસરથી પાછળની બાજુએ ઝીણા ઝીણા પોપડા ખરી પડ્યા છે ખરા, પણ એટલાથી એ મૂર્તિનું લાવણ્ય ખંડિત થયું નથી. કહેવાય છે કે અમેરિકાના કોઈ ફંડના ટ્રસ્ટીઓ આ મૂર્તિનો પથ્થર વધારે જીર્ણ ન થઈ જાય એટલા માટે એના પર એક જાતની દવાનો પૂટ ચડાવવા મતતા હતા, પણ જૈન લોકોએ તેમ કરવા દેવાની ના પાડી. 1000 વર્ષ સુધી જે મૂર્તિ એમને એમ ટકી છે તે ભગવાનની કૃપા હશે તો બીજા 1000 વર્ષ સુધી એમને એમ રહેશે, અને ન રહી તો એ જેવી સ્થિતિમાં હશે તેવી જ એની પૂજા કરીશું એમ એમનું કહેવું છે. સામી બાજુએ રક્ષણવાદી લોકો કહે છે કે આ મૂર્તિ ઉપર માલિકી ભલે જૈન લોકોની હોય, પણ એ આખા જગતનું અલૌકિક ધન છે, શિલ્પકલાનું અજોડ રત્ન છે, અશેષ માણસ જાતિનો એ અમૂલ્ય વારસો છે. 1000 વર્ષ સુધી એ ટક્યો એ ઈશ્વરની કૃપા, પણ કુદરતની અસરથી એને બચાવી 1000 નહીં પણ હજારો અને લાખો વર્ષો સુધી એને ટકાવવો જોઈએ અને ભવિષ્યકાળના અગણ્ય કોટી માનવીઓને એ પ્રેરણા આપી શકે એ હાલતમાં એને રાખવો જોઈએ, એ આપણો ધર્મ છે. વાર્નિશ ચડાવી એ મૂર્તિને બગાડી નાખવાનું નિંદ્ય કર્મ અમે ન કરીએ. મૂર્તિ છે તેવીને તેવી જ દેખાય, એની અસરમાં જરા સરખી ઉણપ ના આવે, એમાં જરા પણ પરિવર્તન ન થાય, એટલું સાચવીને જ અમે એની આવરદા વધારવા માંગીએ છીએ. વિજ્ઞાનની શોધખોળ જ્યાં સુધી આપણને લઈ જઈ શકે ત્યાં સુધી જઈ આવી અલૌકિક કૃતિનું રક્ષણ કરવું જોઈએ. નહીં તો બુદ્ધિદાતા જગતપ્રભુએ આપણને વિજ્ઞાન શા માટે આપ્યું? એકવાર તો વિજ્ઞાનનો સદુપયોગ થવા દો. બંને બાજુએ કહેવા જેવું ઘણું છે. બંને બાજુની દલીલો મનમાં ઘોડાતા ઘોડાતા નજર ફરી ગોમટેશ્વર તરફ ગઈ અને ત્યાં જોઉં તો મૂર્ત મૂર્તિ રૂપે રહી જ નહીં. ગોમટેશ્વર પોતે જ મુખવાણીમાં બોલવા લાગ્યા, કેવા પામર માનવીઓ છો, મેં વૈરાગ્યનું તપ આદર્યું અને તમે મારી આ મૂર્તિને કૃપાની નજરે નિહાળો છો અને એના લાવણ્ય પર વારી જાઓ છો. આખી દુનિયાનું ચક્રવર્તીપણું એક ક્ષણમાં મેં છોડી દીધું અને તમે આ પથરાની દોલતનો વારસો ભવિષ્યની પેઢી માટે સુરક્ષિત કરવા મથો છો. તમે જળવાદી આધુનિકો આ પથરાના રૂપલાવણ્યની ઉપાસના કરો છો અને પેલા સનાતની જૈનો મારા જીવનકથાના અદ્ભુત રસ ઉપર જ વારી જાય છે અને એમને માટે રચાયેલા શાસ્ત્ર વચનોના શબ્દાર્થને વળગી રહે છે. મારા જીવનનો બોધ એમને બહુ ઊંચો લાગે છે એટલે પૂજાની લાલચ આપી મને પોતાને જ પોતાના જેટલો નીચો આણવા મથે છે. બંને સરખા જ છો, રાખો કોરે તમારી એ ચર્ચા. વૈરાગ્યનો સંદેશો આપતો, પ્રશમનો સંદેશો બોધતો 921 વર્ષ સુધી અહીં ઊભો ઊભો તપશ્ચર્યા કરું છું એની તમારા ઉપર કશી જ અસર થતી નથી અને દહાડે દહાડે તમે તમારા કલ્યાણથી દૂર દૂર જાઓ છો એ કારણે મારા મુખ ઉપર વિષાદનો ભાવ વધતો જાય છે એ તમે નથી દેખતા? ટાઢ તડકો હવા અને વરસાદથી મારું રક્ષણ કરવા માંગો છો પણ તમારી મૂર્છાની અને ઘેલછાની વધતી માત્રા જોઈ મારી મુખકાંતિ ઉપર જે દુઃખ ગ્લાનિ અને વિષાદ વધુ ને વધુ ફેલાવા લાગ્યા છે એમાંથી મારું રક્ષણ કરવા માટે તમે શું કરવા તૈયાર છો? એની ચર્ચા કરો, એની ચિંતા કરો, એનું મનન કરો. પથરાના કોક દિવસે ચૂરા થવાના જ છે. જે મૂર્તિ છે તે કોક વખતે અમૂર્તિ થવાની જ છે. પણ તમને અત્યાર સુધી તક મળી તેનો તમોએ શું ઉપયોગ કર્યો? આ પથરાની મૂર્તિને સાચવવી હોય તો ભલે સાચવો, એને ઘડનાર પ્રાચીન કલાકારો પ્રત્યેનો તમારો એ ધર્મ છે. પણ મુખ્ય ધર્મ તો જે બોધ મને મળ્યો અને જેને લીધે મારું જીવન સફળ થયું એ બોધની પરંપરા તમે અબાધિત રાખો અને હજારો અને લાખો વર્ષ સુધી જો તમારી માનવ જીવનની પરંપરા ચાલે તો તે બધાને, અશેષ સત્વોને, કલ્યાણનો બોધ અને કલ્યાણની સાધના પ્રાપ્ત થાય એવી પરંપરા ચલાવો. એમ થતાં જરૂર દરેકનું જીવન કળામય, લાવણ્યમય અને આશીર્વાદરૂપ થઈ જશે.